ગુજરાતીઓ જ્યારે પોતાનો દેશ છોડી અન્ય દેશમાં સ્થાયી થાય ત્યારે તેમના મૂળ, તેમની સંસ્કૃતિ કે રીતભાત ભૂલતા નથી. કોઈને કોઈ રીતે તેઓ ભારત સાથે જોડાયેલા રહેવાનો પ્રયત્ન કરે છે અને તેમનો ધાર્યો લક્ષ્યાંક હાંસલ કરે છે. આવા જ કેટલાક ગુજરાતી મૂળના યુવાનો સાથે આજે વાત કરીએ કે જેઓ ગુજરાત અને ભારત દેશ છોડીને અન્ય દેશમાં સ્થાયી તો થયા પરંતુ તેમનો શોખ અને ધ્યેય ભૂલ્યા નથી. કેનેડામાં સ્થાયી થયેલા હિરલ પટેલ, અમેરિકામાં સ્થાયી થયેલા તિમિલ પટેલ અને જર્મનીમાં રહેતા સાહિલ મોમીને તેમનો ક્રિકેટનો શોખ જે તે દેશોમાં રહીને પૂરો કર્યો અને આંતરરાષ્ટ્રીય લેવલે દેશ તરફથી ક્રિકેટ પણ રમ્યા. ગુજરાત ડે નિમિત્તે અમે ગુજરાત અને ગુજરાતીઓને ગર્વ અપાવનારા યુવાનો સાથે અજાણ્યા દેશમાં તેમની ક્રિકેટની સફર વિશે વાત કરી.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
ભારત એક ક્રિકેટ પ્રેમી દેશ છે અને ક્રિકેટને ધર્મ તરીકે માનવામાં આવે છે. ગુજરાતીઓએ પણ આ રમતમાં ઘણી સફળતા મેળવી છે અને ભારત દેશને ઘણા સ્ટાર ખેલાડીઓની ભેટ પણ આપી છે. પરંતુ એવા કેટલાય ગુજરાતીઓ છે કે જેઓ ભારત માટે નહીં પરંતુ અન્ય દેશ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ રમ્યા હોય. કેનેડામાં છેલ્લા 12 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારા હિરલ પટેલ વર્ષ 2005માં પરિવાર સાથે કેનેડા માઇગ્રેટ થયા હતા અને ત્યાં તેમણે મિત્રની મદદથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.
અહીંયા ક્રિકેટનું મને બહુ આઈડિયા નહોતો પહેલા કે અહીંયા ઇન્ડિયાની જેટલું પોપ્યુલર હશે ક્રિકેટ. પણ એક મારો ફ્રેન્ડ ક્લબ ક્રિકેટમાં અહીંયા જતો હતો અને એની જોડે મારી દોસ્તી થઈ, તો એના થ્રુ મને ખબર પડી કે અહીંયા પણ ક્રિકેટનો સ્કોપ છે અને અહીંયા પણ લોકો ક્રિકેટ રમે છે. એને પછી એક ક્લબમાં મારું ઇન્ટ્રોડક્શન કરાવ્યું, વિક્ટોરિયા પાવર ક્લબનું નામ હતું. તો ત્યાંથી મેં અહીંયા મારી ક્રિકેટની કેરિયરની શરૂઆત કરી હતી.
અન્ય એક યુવાન છે અમેરિકા સ્થાયી થયેલા તિમિલ પટેલ. તિમિલભાઈ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં એક ખૂબ જ જાણીતું નામ હતા. તેમણે ગુજરાત માટે રણજી ટ્રોફી રમવાની સાથે ઇન્ડિયા એ તરફથી પણ ક્રિકેટ રમ્યા હતા. તેઓ લગ્ન બાદ અમેરિકા સેટ થયા પરંતુ તેમનો ક્રિકેટનો શોખ તેમણે જાળવી રાખ્યો હતો. તેઓ જણાવે છે કે
હું અહીંયા 2010માં મૂવ થયો ઇન્ડિયાથી અને કેલિફોર્નિયામાં જ રહું છું અને ત્યાંથી જ મેં નક્કી કર્યું હતું કે મારે કેલિફોર્નિયા જઈને ક્રિકેટ જ રમવું છે. એટલે મારા જે 2-3 કોન્ટેક્ટ હતા એમને બી મેં કોન્ટેક્ટ કર્યા. આઈ ગોટ મેરીડ ટુ અ યુએસ સિટીઝન બેઝિકલી, તો મારા માટે ડિસિઝન બહુ ઇઝી હતું કે યુનો મારે હવે મૂવ થવું છે અને સાથે સાથે મૂવ થઈને ક્રિકેટ પણ રમવા મળે અને વર્ક પણ થાય. તો ઇટ વોઝ નોટ એકચ્યુઅલી અ ટફ ડિસિઝન મારા માટે.
બીજી તરફ ગુજરાતથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે જર્મની જનારા સાહિલે પણ ક્રિકેટનો શોખ પૂરો કરવા ત્યાંની એક સ્થાનિક ક્લબમાં જોડાયા હતા અને શ્રેષ્ઠ પ્રદર્શન બાદ તેમણે આંતરરાષ્ટ્રીય લેવલે જર્મનીનું પ્રતિનિધિત્વ પણ કર્યું.
હું માસ્ટર્સ સ્ટડીઝ માટે જર્મની આવ્યો હતો અને ત્યાંથી 2012માં તો હું રમ્યો નહીં, બટ 2013માં મને ખબર પડી કે અમુક ક્લબ્સ છે ત્યાં ક્રિકેટ રમે છે. તો એક ફ્રેન્ડ થ્રુ ખબર પડી અને ત્યારથી હું ક્રિકેટ રમવાનું શરૂ કર્યું જર્મનીમાં.
ક્રિકેટ ઓછું જાણીતું હોય તેવા દેશોમાં એક યુવાન તરીકે અભ્યાસ અને ક્રિકેટ બંને એક સાથે મેનેજ કરવું અઘરું હોય છે. આ અંગે હિરલે જણાવ્યું હતું કે
કેનેડામાં એક્ચ્યુઅલી બહુ ટફ છે અને સૌથી મોટો પ્રોબ્લેમ આ છે કે સ્ટડી અને ક્રિકેટનું કેવી રીતના મેનેજ કરવું, કારણ કે ક્રિકેટમાં એટલું ફાઇનાન્શિયલી એટલું અત્યારે હજી સ્ટેબલ નથી કે તમે ક્રિકેટ ઉપર સર્વાઈવ કરી શકો, એટલે સ્ટડી પણ બહુ સાથે સાથે ઇમ્પોર્ટન્ટ છે. એટલે વીકેન્ડમાં જ અહીંયા મોસ્ટલી ક્રિકેટ હોય છે, એટલે મોસ્ટ ઓફ ધ સ્ટડી હું વીકડેઝમાં જ પતાવી દેતો હતો, કારણ કે મારે વીકેન્ડમાં મને ક્રિકેટ જ રમવાનું પસંદ હતું.
બીજી તરફ સાહિલ જણાવે છે કે ભારતમાં રહીને ક્રિકેટ રમવું થોડું સરળ હતું. પ્રેક્ટિસ કરવા માટે સ્કૂલમાંથી મંજૂરી મળી જતી હતી પરંતુ જર્મનીમાં ક્રિકેટની પ્રેક્ટિસ થોડી અલગ રીતે કરવામાં આવતી હતી.
ઇન્ડિયામાં મારા માટે ઈઝી હતું, કેમ કે જે સ્કૂલમાં હું ભણતો હતો તો સ્કૂલ ખાસી સપોર્ટિવ હતી, એટલે સવારે મારી પ્રેક્ટિસ હોય કે કંઈ હોય તો મને ઇઝીલી રજા મળતી હતી સ્કૂલમાંથી, એક્ઝામ્સમાંથી મને એક્ઝેમ્પશન્સ મળતા હતા, તો એ બધી સગવડ હતી સ્કૂલની અને ખાસા સપોર્ટિવ હતા. ધેટ હેલ્પ. અને હું જર્મની આવ્યા પછી કેમ કે અહીંયા એકચ્યુઅલી ક્રિકેટ તમે વીક ડેઝમાં કોઈ રમતું નથી, કેમ કે બધા વર્ક કરે કે સ્ટડી કરે, તો નોર્મલી અમે લોકો ફ્રાઈડે સેટરડે સન્ડે ક્રિકેટ રમીએ, એટલે એટલું પ્રોફેશનલ સેટઅપ નથી, બટ સ્ટીલ જેટલું ટાઈમ મળે એટલું અમે લોકો યુટિલાઇઝ કરીએ અહીંયા. તો એ રીતે જ, એટલે સ્ટડીઝ વીક ડેઝ માં સ્ટડીઝ કરીએ, વીકેન્ડ્સ માં રમીએ, અને એ રીતે પછી રમવાનું ચાલુ કર્યું.
ગુજરાતથી હજારો કિલોમીટર દૂર રહીને અજાણ્યા દેશમાં વતનની લોકપ્રિય રમત સાથે જોડાવાનું આ ત્રણેય ક્રિકેટર્સે ગર્વ લીધું હતું.
ક્રિકેટ એ આપણો એક બહુ મોટો પાર્ટ છે ગુજરાતમાં અને ઇન્ડિયામાં તો ખાસ કરીને, અને એ આપણી પહેચાન જ બની ચૂકી છે હવે ક્રિકેટ. અને અહીંયા ક્રિકેટની સાથે સાથે આપણું આપણી કમ્યુનિટીમાં બી લોકોને પ્રોત્સાહન મળે કે ભાઈ અહીંયા પણ તમે જે તમારા રૂટ છે, તમારું જે પસંદગીનું છે એ પણ તમે અહીંયા કરી શકો છો, તો એ પણ સાથે સાથે લોકો જોવે છે. અને ઘણા બધા લોકો ટેલેન્ટ છે કમ્યુનિટીની અંદર, ગુજરાતી કમ્યુનિટીની અંદર, અને ઘણા છોકરાઓ રમે પણ છે અહીંયા, અંડર 19 ના પ્રોગ્રામમાં છે, નેશનલ ટીમમાં બી છે. પાર દેસાઈ કરીને બી એક બીજો ગુજરાતી મારી સાથે જ વર્લ્ડ કપમાં રમે હતો. તો એ બહુ જરૂરી છે, કારણ કે એનાથી ફીલ આવે આપણને કે આપણે બહાર વિદેશમાં નથી રહી રહ્યા. ક્રિકેટ આવી જાય એટલે આપણને એવું લાગે કે આપણે ભારતમાં જ છીએ હજી પણ.
તિમિલભાઈ માટે અમેરિકાની કેપ્ટનશિપ કરવી તેમના માટે એક ગર્વની વાત છે.
મારું એક સપનું હતું કે મારે ઇન્ડિયા માટે રમવું છે જ્યારે ઇન્ડિયામાં રમતો હતો ત્યારે, અને એ સપનું ઓબ્વિયસલી પૂરું ના થઈ શક્યું. તો હું જ્યારે અહીંયા મૂવ થતો હતો યુએસએ, ત્યારે મને એવું હતું કે એવું નતું કે યુએસએ માટે રમવું છે, પણ મારે ક્રિકેટ ચાલુ રાખવું છે બેઝિકલી. તો અને એ વખતે હું 26 યર્સ નો હતો, એટલે એ થોડુંક પેલું આમ જનૂન પણ હતું કે ના મારે ક્રિકેટ ચાલુ રાખવું છે, પછી રમાશે તો રમાશે ભાઈ, કેમ કે અહીંયા 3 વર્ષનું મારે રેસિડેન્સી કમ્પ્લીટ કરવી પડે પછી જ હું ક્વોલિફાય થઈ શકું. અને 3 વર્ષ સુધી એટલે અહીંયા તો બધું વર્કિંગ ક્લાસ છે, એટલે અહીંયા ક્રિકેટનું એટલું ઇમ્પોર્ટન્સ નથી આપતા નોર્મલ પબ્લિક જેટલું વર્કને ઇમ્પોર્ટન્સ આપે છે. પણ ઇટ વોઝ મારા ઘરમાંથી બી એટલું મોટિવેશન હતું મારી પાછળ કે લાઈક યુ નો તારું એક ડ્રીમ છે તો ચાલુ રાખ એમ, એટલે ઇટ વોઝ એન ઇઝી ડિસિઝન ફોર મી. કોઈ બી કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરવું એક પ્રાઉડ ફિલિંગ છે. અમે કોઈ આઈ ડોન્ટ થિંક કે હું એને વર્ડ્સમાં મૂકી શકું કે હું કેટલું પ્રાઉડ ફીલ કરું છું. અને મને કેપ્ટનશી પણ મળી હતી મને એક ટૂરમાં, તો આઈ ડોન્ટ થિંક કે એનાથી વધારે કંઈ હોઈ શકે કોઈ કન્ટ્રીને કેપ્ટનશી કરવું. અને હું 3-4 વર્ષ વાઇસ કેપ્ટન પણ રહી ચૂક્યો છું, એટલે અને હજુ પણ હું મેઇન પ્લેયર જ છું યુએસએ ક્રિકેટનો, એટલે મને અત્યારે હજુ તો હું હજુ બી એટલો જ મોટિવેટેડ છું જેટલો પહેલી મેચમાં હતો.
સાહિલનું માનવું છે કે ક્રિકેટ પ્રત્યેના પ્રેમના કારણે જ તેઓ ગુજરાત બાદ જર્મની માટે પણ ક્રિકેટ રમ્યા.
ગુજરાતમાં હું ક્રિકેટ રમતો હતો અને ગુજરાતમાં તમને ખબર છે કે ક્રિકેટ કેટલું પોપ્યુલર છે, અને ત્યારથી એટલે એકચ્યુઅલી એ ક્રિકેટ એવી વસ્તુ છે કે તમે રમો અને એકવાર તમે એનાથી જોડાઈ જાઓ તો તમે બહાર ના નીકળી શકો. અને એકચ્યુઅલી સ્પોર્ટ્સ ઇન જનરલ એવી વસ્તુ છે. તો હું જર્મની હતો તો ત્યારે ક્રિકેટ રમતા લોકોને જોયા અને ક્લબ્સ ને બધા સાથે હું જોડાયો અને રમવા લાગ્યો. તો એટલે ક્રિકેટ સાથે એટલો પ્રેમ હતો કે પછી એ પરસ્યુ કરવાનું, અને પછી એક ટાઈમ મળે કે તમે રિપ્રેઝેન્ટ કરી શકો કોઈ કન્ટ્રીને, તો એ મોટિવેશન હંમેશા રહે કે ભાઈ હા ચલો તમે કોઈ સ્પોર્ટ રમો છો અને કોઈ સારા લેવલે રમો છો જે તમે ગુજરાતમાં ઓલરેડી રમી ચૂકા છો, તો એ વસ્તુ તમે કન્ટિન્યુ કરી શકો તો વાય નોટ એમ.
હિરલે કેનેડામાં તેમની ક્રિકેટની કારકિર્દી વિશે વાત કરતા જણાવ્યું હતું કે વર્ષ 2009માં તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે કેનેડાનું સૌ પ્રથમ વખત પ્રતિનિધિત્વ કર્યું હતું, અને ત્યારબાદથી તેઓ અત્યાર સુધીમાં અનેક મેચમાં કેનેડાને વિજય પણ અપાવી ચૂક્યા છે. હિરલે ક્રિકેટની રમતમાં પ્રવેશના ફક્ત 4 વર્ષમાં જ આંતરરાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું.
2005માં હું મૂવ થયો અને 2006માં અંડર 15માં મારું સિલેક્શન થયું હતું. હું કેપ્ટન હતો 2006માં અંડર 15 નેશનલ ટીમ કેનેડા. પછી અંડર 15માંથી પતીને પછી હું અંડર 19ના પ્રોગ્રામમાં મારું સિલેક્શન થયું હતું, અને અંડર 19માં હું એઝ અ વાઇસ કેપ્ટન કેનેડાની ટીમ વર્લ્ડ કપ ટીમનો પાર્ટ હતો. ન્યુઝીલેન્ડમાં વર્લ્ડ કપ થયો હતો અને એમાં મારું અમે એઝ અ ટીમ અમે ઝિમ્બાબ્વે સામે અમે ગેમ જીત્યા પણ હતા, કેનેડા વર્સિસ ઝિમ્બાબ્વે. અને મારું ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ શ્રીલંકા સામે મારું સારું પરફોર્મન્સ થયું હતું, 50 કરી હતી અને 3 વિકેટ પણ મેં લીધી હતી એમાં. અનફોર્ચ્યુનેટલી અમે ગેમ હારી ગયા હતા પણ ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ મારું પોતાનું સારું હતું. પછી એના બેઝ પ્રમાણે મારું નેશનલ ટીમમાં સિલેક્શન થયું. 2009 કેન્યા સામે અમારી હોમ સિરીઝ હતી, એમાં મેં ડેબ્યુ કર્યો. ડેબ્યુમાં અનફોર્ચ્યુનેટલી આઈ ડિડન્ટ ગેટ મચ રન્સ, બટ યા, સો 2009 મારો ડેબ્યુ થયો હતો. અને પછી મહેનત કરતા કરતા મેં ટીમમાં પરફોર્મન્સ આપતા આપતા 2011 પહેલાં અમારી એક ટૂર હતી ઇન્ડિયામાં, જે વર્લ્ડ કપના સિલેક્શનની ટૂર હતી, એમાં મારું હાઈએસ્ટ સ્કોરર હતો હું એ ટુર્નામેન્ટમાં.
અમેરિકા જેવા દેશમાં ક્રિકેટનો વિકાસ કરવામાં તિમિલભાઈનો ફાળો ખૂબ જ મહત્વનો રહ્યો છે. તેમણે ત્યાં ફક્ત ક્રિકેટ રમીને જ નહીં, પરંતુ તે દેશમાં રમતનો વિકાસ કરવામાં પણ યોગદાન આપ્યું છે. અમેરિકાને આંતરરાષ્ટ્રીય સ્તરે વન ડે ક્રિકેટનો દરજ્જો અપાવવા માટે તેમણે ટીમના અન્ય ખેલાડીઓ સાથે રણનીતિ બનાવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને 2 વર્ષમાં તેમણે અમેરિકાને વન ડે ક્રિકેટનો દરજ્જો અપાવ્યો.
અમે એકચ્યુઅલી યુએસએ, અમે છે ને ડિવિઝન 4માં હતા, ત્યાં બધા ડિવિઝન્સ હોય છે ક્વોલિફાય થવામાં, 4, 3, 2, 1 એવી રીતે. તો અમે પહેલા ડિવિઝન 4માં હતા, અને તમે ડિવિઝન 4ને ટોપ 2માં આવો ને તો યુ કેન ક્વોલિફાય ફોર ડિવિઝન 3, અને એવી રીતે ડિવિઝન 3માંથી 2માં આવી શકો. 2માંથી પછી તમને આ બધી ઓડીઆઈ સ્ટેટસ ને બધું હોય તો મળે. પણ અમે લોકો ડિવિઝન 4માંથી 3માં આવ્યા, પછી 3માંથી અમે લોકો રેલિગેટ થઈ ગયા 4માં પાછા. તો હવે એમાં એક ટુર્નામેન્ટ તમે રેલિગેટ થાવ ને તો તમારે 2 વર્ષ રાહ જોવી પડે સેકન્ડ ટુર્નામેન્ટ માટે. અને એ બહુ, એ 2 વર્ષ બહુ અઘરો પીરિયડ હતો અમારે આખું રીબિલ્ડ કરવા માટે. અને તમારો જે કોચ હતો, જે શ્રીલંકન પુબુદુ દસનાયકે, એને બહુ મહેનત કરી, અને અમે, હું જે વાઇસ કેપ્ટન હતો એ વખતે અને કેપ્ટન, અમે લોકોએ આખું રીબિલ્ડિંગ પ્રોસેસ કરી. તો ડિવિઝન 4માંથી 3માં આવ્યા પાછા, 3માંથી અમે 2માં આવ્યા, અને 2માંથી એ વખતે આઈસીસી એવું ડિસાઈડ કર્યું કે ટોપ 2 ટીમ્સ ને ઓડીઆઈ સ્ટેટસ મળશે. નો એક જ ટાર્ગેટ હતો કે ટોપ 2માં ફિનિશ કરવું છે, અને અમે લોકો ફાઇનલી એ અમારું ડ્રીમ પૂરું થઈ ગયું કે ઓડીઆઈ સ્ટેટસ અમને મળી ગયું. અમે લોકો નમીબિયા અને યુએસએને મળી ગયું સ્ટેટસ.
બીજી તરફ સાહિલે જર્મની માટે 3 વર્ષ ક્રિકેટ રમ્યું, પરંતુ નવી નોકરી મળવાથી તેઓ હાલમાં છેલ્લા 2 વર્ષથી ઓસ્ટ્રિયા સ્થાયી થયા છે. જર્મની બાદ તેઓ હવે ઓસ્ટ્રિયા તરફથી ક્રિકેટ રમશે. આ અંગે સાહિલે જણાવ્યું હતું કે
2018માં હું ઓસ્ટ્રિયા મૂવ થયો, તો અહીંયા બી એવો રૂલ છે કે તમે 3 વર્ષ સુધી કુલ ઓફ પીરિયડ હોય, તો 3 વર્ષ સુધી તમે કોઈ બીજા નેશનને રિપ્રેઝેન્ટ ના કરી શકો એમ. તો અત્યારે હું જૂનમાં ક્વોલિફાય થઈ જઈશ, અને એના પછી ટ્રાયલ્સ છે ઓસ્ટ્રિયામાં, તો ટ્રાયલ્સ અટેન્ડ કરીશ, અને હોપફુલી અત્યારે વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ છે, યુરોપિયન વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ છે સપ્ટેમ્બરમાં, તો જો સિલેક્શન થઈ જાય તો ત્યારે ક્વોલિફાયર્સ રમવાનો મોકો મળશે.
કેનેડિયન ખેલાડી હિરલના આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટની ઉપલબ્ધિઓ વિશે વાત કરીએ તો તેમાં સૌથી ટોચના સ્થાને રહેશે તેમનું 2011ના આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં રમવું. માત્ર 20 વર્ષની ઉંમરે તેમણે ભારતમાં યોજાયેલા વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. આ યુવાને કેનેડા અને વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં ફક્ત 45 બોલમાં જ 5 બાઉન્ડ્રી અને 3 સિક્સરની મદદથી 54 રન ફટકાર્યા હતા, જેમાં ઓસ્ટ્રેલિયાના તે સમયના સૌથી ઝડપી બોલર શોન ટેટને ફટકારેલી સિક્સર આજે પણ યાદ કરવામાં આવે છે.
હા, એ અનુભવ મને તો એકદમ સારો જ લાગ્યો, પણ એ વખતે મેં કઈ વિચારતો નતો કે રિકી પોન્ટિંગ ને એ બધાની સાથે રમ, કારણ કે મને ખબર હતી કે એવું બધું વિચારીશ તો કદાચ હું નર્વસ થઈ જઈશ ને કદાચ મારી ફોકસમાં પણ એ અસર કરી શકે છે. તો ગેમ દરમિયાન મેં કઈ એટલું બધું વિચાર્યું નતું, બ્લેન્ક માઇન્ડેડ જ હતો, અને આઈ જસ્ટ વોન્ટેડ ટુ એન્જોય માય સેલ્ફ એન્ડ, અને જે મને, જેના માટે મેં હાર્ડવર્ક કર્યું હતું એ દિવસ મારી સામે હતો, તો મેં બસ ફૂલી ફોકસ હતો, કોઈ વિચારતો નહોતો, અને આઈ જસ્ટ વેન્ટ આઉટ ધેર એન્ડ એન્જોયડ માય સેલ્ફ. એ શરૂઆતમાં તો મને થોડો બહુ વધારે ક્વિક લાગ્યો હતો, પણ પછી જો થોડા સેટ થઈ ગયા પછી મને વાંધો નહોતો આવ્યો, અને યા, એ દિવસે બરાબર જ મારો દિવસ હતો, અને એકચ્યુઅલી હું વેઇટિંગ જ કરી રહ્યો હતો એ ગેમની, સો આઈ વોઝ વેલ પ્રિપેર્ડ, તો મારા માટે કંઈ સરપ્રાઇઝિંગ નહોતું કે 6 કે જે બી હોય. સો મેં એના માટે જ મહેનત કરી હતી વર્ષોથી કે આ લેવલ ઉપર જઈને મારે પરફોર્મન્સ આપવું છે, અને હું ખુશ છું કે એ દિવસે મારાથી પરફોર્મન્સ થયું.
ગુજરાત દિવસ નિમિત્તે આ હતી ગુજરાતી મૂળના 3 યુવાનો સાથેની મુલાકાત, કે જેમણે અન્ય દેશોમાં સ્થાયી થઈને તેમનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ પણ જાળવી રાખ્યો અને તે દેશમાં આ રમતનો વિકાસ કરવામાં મહત્વપૂર્ણ ફાળો પણ આપ્યો. ઓસ્ટ્રેલિયા સહિત સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓને પહેલી મે ગુજરાત દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગુગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.